श्री संतराम महाराज विष्णु सहस्रना सत्संगमां श्लोक चार छे, एमां आपणे जोता हता वर्ता भगवान समस्त विश्वना पोषक छे, सर्वनुं भरण पोषण करनारा छे, સમગ્ર વિશ્વને કીડીને કણ અને હાથીને મણ આપવા વાળો પ્રભુ છે. પ્રભુ સૌને ભૂખ્યા ઉઠાડે છે પણ કોઈને ભૂખ્યા સુવાડતો નથી, એટલે એનું નામ છે ભરતા. અને ભગવાન જ્યાં સૃષ્ટિનું સર્જન પાલન કરી રહ્યા છે એને સર્વની ચિંતા છે, સર્વની એક દરકાર રાખનાર છે કે માણસ કે કોઈ જન્મે તો જન્મતા પહેલા જ એના માટેની વ્યવસ્થા સુવિધા ઈશ્વરે કરેલી છે. ભર્તુહરિ મહારાજ તો વૈરાગ શતકની અંદર કે છે કે જે હિ માત કી પેટ મેં પેટ ભર્યો તબ પેટ કી ખાતર ક્યો રુચે. ગર્ભમાં જ્યારે હતા તો ત્યાં પણ એ ગર્ભના સંતાનને પોષણ મળવાની વ્યવસ્થા એણે કરી. જન્મ્યા પછી પણ એને ભૂખ લાગે તેના પોષણની વ્યવસ્થા દૂધની પણ કરી. અને જ્યારે પ્રભુ એ જ જીવને દાંત આપે છે ને ત્યારે અન્નની વ્યવસ્થા પણ એ જ કરતો. અને એટલા માટે ઈશ્વર સૌને ખવડાવે છે. એના માટે કહ્યું પુનિત મહારાજ કે ભૂખ્યા સુવાડે પણ ના ઉઠાડશે મારો વાલો વિશ્વંભરનાથ, જેણે ઝાલ્યો હાથ ભૂખ્યા નહીં રાખ, કીડીને કણને હાથીને મણ. આમ દરેકને જીવ માત્રનું પોષણ કરનાર છે ઈશ્વર. એકવાર લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુની પરીક્ષા કરવા માટે પૂજાની થાળીની અંદર એક ડાબળી હતી અને ડાબળી પૂજન કર્યા પછી ખાલી હતી, એમાં એક કીડી પેસી ગઈ. તરત લક્ષ્મીજી એને બંધ કરીને મૂકી દીધી એક બાજુ. બે દિવસ પછી ભગવાન નારાયણ વિષ્ણુની પાસે લક્ષ્મીજી જેને કહે છે પ્રભુ આપ તો સર્વના ભરતા છો, પોષક છો, બધાને પોષણને ખાવાનું ખોરાક આહાર આપ આપો છો, હું આપને પૂછું એમ કહીને ડાબલી ખોલી કે છે કે આ અંદર આ કીડી ફરે છે, બે દિવસથી એને ખાવાનું કોણે આપ્યું, ક્યાં જઈને ખાધું, આપ જો આપ ભરતા છો સૌને ખાવાનું આપો છો. ત્યારે ભગવાને કહ્યું કે લક્ષ્મી તું જરા જોતો ખરી, પૂજન કરતા કરતા ચોખાનો એક દાણો એ ડાબલીની અંદર રહી ગયો. એ કીડી ભૂખી નથી કે છે. ત્યારે લક્ષ્મીજીને થયું ઓહો સાચે જ પ્રભુ ભરતા છે, કોઈને ભૂખ્યા નથી. આપણે પણ એકવાર જગન્નાથની યાત્રા જગન્નાથપુરી ગયેલા, ઘણા બધા સંતો સાથે હતા, લગભગ 27 જેટલા સંતો. ભુવનેશ્વર કોણાર્ક સવારથી નીકળ્યા હતા જોવા માટે. રસ્તામાં કશું ખાવાનું તો નહીં બહારનું, એટલે નારિયેળનું પાણી અને એને કાપીને અંદરથી એનું કોપરું એ ખાઈને આખો દિવસ કાઢેલો. સાંજે જગન્નાથપુરી પાછા આવ્યા એટલે બસમાંથી ઉતરીને કહ્યું ચાલો આજે દર્શન કરી આવીએ ભગવાનના, જગન્નાથજીના. જોઈએ બધા કે છે કે ભગવાન ખાનું મોઢું જોતું નથી. આજે આપણે તો આખો દિવસ કશું ખાધું નથી, ચાલો તો ખરા. નીકળ્યા મંદિર દર્શન કરવા જતા, ત્યાં વચ્ચે નાનું સરખું શાક માર્કેટ છે. સરસ મજાના પરવર એક ટોપલો ભરીને વેચવા બેઠેલો એક માણસ. આપણને થયું બહુ સરસ પરવર છે. એને પૂછ્યું હિન્દી ભાઈ, ભાઈ શું કિંમત આની, કિલોનું શું, આ કેટલા છે? આખી ટોપલી લઈએ તો શું, તું શું લઈશ? આપણે 25-30 સાધુ હતા, કે બધા ખાશે? ઓ, પરવરનું શાક મારા લઈ આવ્યા. આપણે ઉપાડીને પછી એને એના કંડિયાનો ટોપલાનો પાસે રૂપિયો આવ્યો, તે દાટ તો રૂપિયો બહુ કહેવાતો. લગભગ 25-25 રૂપિયાની અંદર આખો ટોપલો પરવર લઈ લીધા. અને ભગવાનના દર્શન કરવા જવાને બદલે આ બધા સંતો ગયેલા ને ત્યાં પહોંચ્યા, બોલો એટલે આ પરવા શાક કરજો, કયું સાંજે ખાઈશું બધા શાંતિ. કે મહારાજી ઠેરીએ એ બટાકા પૂવા થઈ ગયા, બટાકા પૂવા થઈ ગયા, ખાઈને જાઓ, એમને ના જ. તો બટાકા પૂવા ખાધા પછી મંદિરમાં દર્શન કરવા માટે ગયા. પછી થયું, ના ભગવાન હવે તું હાચો, ભૂખ્યાનું મોડું નથી જોતો, અને આટલા સમયે પણ ને ખવડાવીને પછી અમને મોકલ્યા, એટલે ભગવાન ભરતા છે, સૌનું ભોષણ ભરણ પોષણ કરનાર, ભોજન આપનાર એ છે. એટલે અહીંયા વ્યાસજીએ શરીરની પ્રકૃતિ ભૂખ, એ પ્રકૃતિની ભૂખને પોષનારો પણ ભગવાન છે અને એની જ લીલા છે. તો આમ ભરતા તરીકે ઈશ્વર સૌનું ભરણ પોષણ કરનાર છે. ભગવાન વિષ્ણુની અવતાર લીલામાં અનેક જાતના આવા કથનો આવી વાતો છે, અને તે સાધકની દિવ્ય વૃત્તિઓનું ભગવાન કેવી રીતે ભરણ પોષણ કરે છે એનું દર્શન થાય છે. સાધક ભક્ત એની દિવ્ય વૃત્તિઓનું ભગવાન કેવી રીતે ભરણ પોષણ કરે છે એ જોવાનું. ભગવાનથી વિમુક્ત શક્તિની જે ગતિ છે એને અંધકાર કહેવામાં આવે છે. વિષ્ણુ સહસ્ત્રમાં પણ આપણે વાંચીએ છીએ મહાત્મામાં, ઉપધમ તમ વિજાની યાદ ગોવિંદ રહિતાગમ. ભગવાન સિવાય જે માર્ગે તમે રખડવા જાઓ છો એ માર્ગ કુપથ છે, ખોટો રસ્તો છે. એમ અહીંયા પણ કહ્યું કે ભગવાનથી વિમુખ શક્તિની જે ગતિ થાય છે એને અંધકારમય કહેવામાં આવે છે, અને ઘોર અંધકાર તરફ લઈ જાય છે. એનાથી વિરુદ્ધમાં જે ગતિ ભગવાનની અભિમુખ થાય છે, કે ભગવાનને સાથે રાખીને જીવીએ છીએ, ચાલીએ છીએ, આગળ વધીએ છીએ, એને તેજોમય ગતિ, પ્રકાશ, શુક્લ ગતિ કહેવામાં આવે છે. શુક્લ કૃષ્ણે ગતિ રહે તે જગત શાશ્વતે મતે, ગીતામાં 8મા અધ્યાયમાં. શુક્લ અને કૃષ્ણ પ્રકાશિત અને અંધકાર વાળી જે ગતિ છે એ શાશ્વત છે, અને એની અંદર પ્રકાશ એ પરમાત્મા આગળ લઈ જાય, એમ શુક્લ કૃષ્ણ ગતિ કહેવામાં આવે છે. અને એ પ્રકાશ શુક્લ એટલે પ્રકાશથી વધુ પ્રકાશમાં લઈ જનાર પરમાત્માની ભક્તિ. જ્યારે ભગવદ્ નામની અંદર જો ચિત્ત જોડાય છે ત્યારે ભગવાન જ ગતિ ભરતા થઈ જાય, ગતિને વેગ આપનાર પ્રભુ છે. ગતિરૂપે ભાવને પોષક ભરતા રૂપે, અને જે કઈ ભાવ ભક્તિ છે એના સ્વામી પ્રભુ તરીકે આપણામાં જ પ્રગટ થતા હોય છે. કર્મગતિને એ બ્રહ્મગતિ કે છે બનાવે છે, કર્મગતિને બ્રહ્મગતિ બનાવે છે. માણસ કર્મ કરતો હોય એ પોતાના સ્વાર્થ માટે કરતું હોય, પણ પ્રભુ એને નિસ્વાર્થ બનાવડાવીને એ કર્મગતિને બ્રહ્મગતિ તરફ લઈ જાય છે. કર્મના ફળભોક્તા આ જીવાત્મા છે, અને જીવના એ રક્ષક અને પોષક ભગવાન બને. પ્રભુ પ્રગટ સ્વરૂપ છે, અને એટલા માટે તો કર્મ અને અકર્મની દોરી એ જાતે જ કાપી નાખે. આ છે ભરતાનો ભાવ. ભગવાન સર્વને ખવડાવનારો છે અને એટલા માટે તો આપણા વેદના ઋષિઓએ કહ્યું અન્નમ વૈ બ્રહ્મ, અન્ન પોષણ આપે છે અને પોષક બ્રહ્મ રૂપે પણ એ અન્ન આપણામાં જઈને આપણા જીવનને ટકાવે છે. એટલે પોષક તરીકે પણ કર્મ અને અકર્મની ગતિને એ દોરી છે. એ કર્મ અકર્મની દોરીની ને કાપી નાખીને એ પ્રગટ સ્વરૂપે બ્રહ્મ ભગવાન જ આ બધી ક્રિયા કરનારો પ્રકૃતિમય છે. હવે એથી આગળ ભરતામાંથી પ્રભવા, ચોથા શ્લોકની અંદર પ્રભવસ નામ છે, જેમાંથી સર્વ કઈ જગત ઉત્પન્ન થયેલું છે. જડ ચેતન સર્વ બધું પરમાત્મામાંથી જન્મેલું છે, ઉદ્ભવેલું છે. એટલા માટે એને કહ્યું પ્રભવ. ભવ એટલે થવું, જન્મવું, અને પ્ર ઉપસર્ગ છે પ્રભવ. સર્વ કઈ ઉત્પન્ન થાય છે વિશેષ રૂપે એને પ્રભવ કહ્યું. અને પ્રભાવ પણ આ જગત સૃષ્ટિમાં ઘણું બધું ઉત્પન્ન થયા જ કરે છે પ્રકૃતિમાં, એટલે પ્રકૃતિનો સ્વભાવ છે પ્રભવા. જંગલમાં આપણે કશું રોપવા દઈએ છે એ ઉગ્યા જ કરે છે, ઉગ્યા અને આપણે કાપી લાવીએ છીએ. તો એની રચના કરનાર, એને ઉગાડનાર કોણ, એને ઉત્પન્ન કરનાર કોણ? તો ભગવાન. આપણા ઘરમાં તુલસી વાવવા બેસીએ કે આંબો રોપવો હોય ન ઉગે, પણ એમને જંગલમાં જઈએ તો નરી તુલસી ના આંબા કેટલાય જંગલી આંબા ઉગે, પણ એ ઉગાડ્યા પ્રભવા. ભગવાન આ બધું જ ઉત્પન્ન કરનારા છે એમ થાય છે, એનો અર્થ એમ થાય છે પ્રભવા. ભગવાને ગીતાની અંદર પણ પ્રભવ પ્રલય તથા ગતિર્ભરતા પ્રભુ સાક્ષી. આગળ વાત કરીએ, ભગવાન આ જગતની ઉત્પત્તિની શક્તિ પણ એ જ છે અને એનો લય કરનાર પ્રલય સ્વરૂપે પણ એ જ ભગવાનની શક્તિ. દરેકના ઘરની અંદર પણ પૈસો કમાનાર પણ પોતે જ છે, પૈસો ઉપયોગ કરીને વાપરનાર પણ પોતે જ, અને પૈસો સાચવીને વાપરીને ખતમ કરનાર પણ પોતે. એમ ભગવાન પણ આ જગતના આ સૃષ્ટિના ઉત્પત્તિ કારણ પણ છે અને એની અંદર જેમ આપણે પૈસા કમાઈએ સાચવીએ અને વાપરી નાખીએ એટલે ત્રણેય ગતિ આપણે જાતે કરનાર છે, એમ પરમાત્મા આ જગતની અંદર આ બધું બનાવે છે, સાચવે છે અને પાછું એને વાપરીને પૂરું કરી નાખે છે પ્રભવ પ્રલય તથા. એટલે ભગવાન જગતની ઉત્પત્તિ કરનારું પણ પોતે જ છે, જગતનું ઉત્પત્તિનું કારણ અને એનામાં અંતે લય પામી જવું એ પણ પરમાત્મા પોતે. અને એ જ ભગવાને ગીતાના 9મા અધ્યાયના 18મા શ્લોકની અંદર ગતિર્ભરતા પ્રભુ સાક્ષી, એ જગતના આદિ સર્જક એ પોતે છે. સમગ્ર સૃષ્ટિ જે છે આ બ્રહ્માંડ, જે કઈ દેખાય છે તારા ગ્રહ નક્ષત્રો સૂર્યચંદ્ર બધું જ આકાશ સહિત, એ બધાના સર્જક પરમાત્મા છે ઉત્પન્ન કરનાર. તો એને આપણે પ્રભવ તરીકે, સર્જક તરીકે ઓળખી એનો પરિચય, પરમાત્મા ભગવાનનો પરિચય શું કે આ જગતનો સૃષ્ટિ બનાવનારો છે, એના આધારે જ બધું બને છે ને થાય છે. તો જે આ જગતના આદિ સર્જક છે એને પામવા માટે જે ગતિનું વર્ણન કરવામાં આવ્યું શુક્લ અને કૃષ્ણ, અંધકારમય અને પ્રકાશમય બે ગતિ છે. અંધકારમય ગતિની અંદર માણસનું પતન થાય છે, અધોગતિ થાય છે, અને પ્રકાશમય ગતિની અંદર સીધો સરસડાટ એનો અભ્યુદય થાય, એની ઉન્નતિ થાય અને આગળ વધે. સંતરા મહારાજ, જય જય મહારાજ.